એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સૌ શ્રોતાઓનું સ્વાગત છે.
આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેની પશ્ચિમી દુનિયામાં તો ઘણી ચર્ચા છે. સર પોલ કોલિયરનું પુસ્તક ધ ફ્યુચર ઓફ કેપિટલિઝમ, એટલે કે મૂડીવાદનું ભવિષ્ય.
હા, અને આ પુસ્તક મને લાગે છે બહુ જ યોગ્ય સમયે આવ્યું છે. લેખક સીધું જ કહે છે કે આજનો મૂડીવાદ મતલબ ક્યાંક નૈતિક રીતે અને કદાચ કાર્યક્ષમતાની દ્રષ્ટિએ પણ થોડો ભાંગી પડ્યો છે. આપણે જોઈ જ રહ્યા છે ને સમાજમાં કેટલા ઊંડા ભાગલા પડ્યા છે, શહેરો અને ગામડાઓ વચ્ચે, ભણેલા અને ઓછા ભણેલા લોકો વચ્ચે.
બરાબર.
અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે એ કોઈ એકતરફી મતલબ ડાબેરી કે જમણેરી વિચારધારા નથી પકડતું, એ એક વ્યવહારુ રસ્તો શોધવાની કોશિશ કરે છે.
તો આજની આપણી આ વાતચીતનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ પુસ્તક મૂડીવાદની કઈ સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે અને એના ઉકેલ માટે કેવા વિચારો આપે છે. ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા. સૌથી પહેલાં તો જેમના વિચારો પર આપણે ચર્ચા કરવાના છીએ એ લેખક વિશે થોડું જાણીએ. સર પોલ કોલિયર.
હા, સર પોલ કોલિયર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બ્લેવેટનિક સ્કૂલ ઓફ ગવર્મેન્ટ છે ત્યાં અર્થશાસ્ત્રના જાહેર નીતિના ખૂબ જાણીતા પ્રોફેસર છે અને પહેલા વર્લ્ડ બેંકમાં પણ રહી ચૂક્યા છે ડેવલપમેન્ટ રિસર્ચ ગ્રુપના ડિરેક્ટર તરીકે.
ઓકે.
એટલે વિકાસ, અર્થશાસ્ત્ર, ગરીબી, સંઘર્ષ આ બધા વિષયો પર એમનું કામ ઘણું જાણીતું છે. એમનું પેલું પુસ્તક હતું ને ધ બોટમ બિલિયન, એ તો બહુ જ ચર્ચાયું હતું.
હા, સાંભળ્યું છે.
પણ આ પુસ્તકમાં જે વાત એમને અલગ પાડે છે ને એ છે એમનું દ્રષ્ટિકોણ. જુઓ, એમના વિશ્લેષણમાં તમને આર્થિક સિદ્ધાંતોની મજબૂત પકડ દેખાશે, સાથે ઇતિહાસની ઊંડી સમજ અને અને સમાજ માટેની એક સાચી માનવીય ચિંતા, આ ત્રણેયનું મિશ્રણ છે. એકદમ પ્રેગ્મેટિસ્ટ, કોઈ વિચારધારાના ચશ્મા નથી પહેર્યા એમણે. અને બીજું, એમનો જે અનુભવ છે પેલા નાજુક દેશોમાં, ફ્રજાઇલ સ્ટેટ્સમાં કામ કરવાનો, એના કારણે એમને ખબર છે કે સમાજનું માળખું કેવી રીતે તૂટી શકે. અને આ જ સમજ એ હવે પશ્ચિમી વિકસિત દેશોની સમસ્યાઓ સમજવા માટે વાપરી રહ્યા છે.
રસપ્રદ વાત છે.
અને બીજી એક વાત, તેઓ પોતે શેફિલ્ડ જેવા ઔદ્યોગિક શહેરના શ્રમજીવી પરિવારમાંથી આવે છે અને ભણ્યા ઓક્સફર્ડમાં, એટલે એમની પાસે યુનો સમાજના બંને છેડાના અનુભવો છે. એટલે જ્યારે એ મૂડીવાદની ટીકા કરે છે ત્યારે કોઈ બહારની વ્યક્તિ તરીકે નહીં પણ એક અંદરના ચિંતિત વ્યક્તિ તરીકે કરે છે, જે માને છે કે મૂડીવાદમાં ક્ષમતા છે પણ અત્યારે જે દિશા છે એનાથી દુઃખી છે.
ઓકે, તો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે આ પુસ્તક? કઈ સમસ્યાનું નિદાન કરે છે?
મૂળ વાત એમ છે કે પુસ્તક કહે છે પશ્ચિમી સમાજ અત્યારે એક નૈતિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે જે આર્થિક અને સામાજિક ભાગલા જોઈએ છીએ ને, બરાબર, જેમ કે મોટા શહેરો, મહાનગરો ખૂબ આગળ વધી રહ્યા છે જ્યારે નાના શહેરો, પ્રાંતો એ પાછળ રહી ગયા છે, અથવા તો જે ઉચ્ચ શિક્ષણ પામેલા લોકો છે અને બાકીનો સમાજ, એમની વચ્ચેનું અંતર વધી ગયું છે. લેખક કહે છે કે આ ખાલી આર્થિક આંકડા નથી, આ સમસ્યાઓના મૂળમાં નૈતિકતાનો ઘટાડો છે, નૈતિક પતન છે.
એટલે કે આ પૈસાની સમસ્યા કરતાં વધુ મૂલ્યોની સમસ્યા છે.
એકદમ. પુસ્તકનો મુખ્ય હેતુ આ નૈતિક સંકટનું નિદાન કરવાનો છે અને સમાજને ફરીથી નવસર્જન માટે એક નૈતિકતા આધારિત પણ સાથે સાથે વ્યવહારુ રસ્તો બતાવવાનો છે.
અને પેલું રાજકારણનું ધ્રુવીકરણ.
હા, એની પણ વાત છે. એક તરફ ઉગ્ર રાષ્ટ્રવાદ છે, બીજી તરફ ભદ્ર વર્ગનો એક પ્રકારનો વૈશ્વિકવાદ, કોસ્મોપોલિટનિઝમ. પુસ્તક આ બંને અંતિમોનો વિકલ્પ આપવાનો પ્રયાસ કરે છે. કોલિયર કહે છે કે આ પુસ્તક સમાજના એવા ચિંતિત મધ્યમ વર્ગ માટે છે જે આ ભાગલા અનુભવી રહ્યો છે પણ એને આત્યંતિક ઉકેલો નથી જોઈતા.
એટલે કેન્દ્ર સ્થાને શું છે?
કેન્દ્ર સ્થાને એ દલીલ છે કે મૂડીવાદે કદાચ આપણને ભૌતિક ચીજ વસ્તુઓ તો ઘણી આપી દીધી પણ એણે લોકોની ગરિમા, એમના સંબંધો, સમુદાયની ભાવના આ બધી વસ્તુઓને ક્યાંક ઠેસ પહોંચાડી છે.
તો પુસ્તક આ નિદાનથી ઉકેલ તરફ કેવી રીતે જાય છે? એની આખી સફર કેવી છે?
પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છે સંકટનું વિશ્લેષણ, ધ ક્રાઇસિસ. એમાં લેખક આ નવી ચિંતાઓની વાત કરે છે, જેમ કે જે લોકો પાછળ રહી ગયા છે એમની હતાશા, જે ભણેલો વર્ગ છે એનું થોડું અભિમાન અને સમાજથી અલગ થઈ જવું, અને સહિયારી ઓળખ, પરસ્પર વિશ્વાસ, એનું ધોવાણ.
અહીં
બે મુખ્ય વિભાજન પર એમનો ભાર છે.
કયા બે?
પહેલું ભૌગોલિક વિભાજન, એટલે કે લંડન, ન્યૂયોર્ક જેવા મોટા શહેરો છે એ બધી પ્રતિભા અને સંપત્તિ ખેંચી રહ્યા છે, અને બીજી બાજુ શેફિલ્ડ જ્યાં લેખક પોતે મોટા થયા, કે અમેરિકાનું ડેટ્રોઇટ, આવા જૂના ઔદ્યોગિક શહેરો પાછળ રહી ગયા છે.
હા, આ તો દેખીતી વાત છે.
પણ આ ખાલી નોકરી જવાનો સવાલ નથી, આ આખા સમુદાયોનું મનોબળ તૂટવાની વાત છે, ગરિમા ગુમાવવાની વાત છે.
અને બીજું વિભાજન?
બીજું છે વર્ગ અને શિક્ષણ આધારિત વિભાજન. જેમની પાસે યુનિવર્સિટી ડિગ્રી છે એક નવો જ્ઞાનાત્મક ભદ્ર વર્ગ, કોગ્નિટિવ ઇલીટ બની ગયો છે, અને એ બાકીના સમાજથી, જેમની કુશળતાનું મૂલ્ય કદાચ હવે એટલું નથી રહ્યું, એમનાથી ઘણું અલગ થઈ ગયો છે.
અને આના કારણે શું થયું?
કોલિયર ભારપૂર્વક કહે છે કે આના કારણે લોકોએ ખાલી આર્થિક નુકસાન નથી વીઠ્યું, એનાથી મોટી વાત છે ગરિમા અને સન્માન ગુમાવવાની. એમને લાગે છે કે એમનું હવે કોઈ મહત્વ નથી રહ્યું.
આ તો થઈ વર્તમાન પરિસ્થિતિ, પણ શું લેખક ભૂતકાળમાં પણ ડોક્યું કરે છે?
હા, ચોક્કસ. એ બીજા વિશ્વયુદ્ધ પછીનો જે સમયગાળો હતો, લગભગ 1945 થી 1970 સુધીનો, એને સુવર્ણ યુગ કહે છે. એમનું કહેવું છે કે એ સમયે સમાજમાં ઘણો સુમેળ હતો, સહિયારી સમૃદ્ધિ હતી.
એનું કારણ શું હતું?
કારણ હતું એમના મતે પારસ્પરિક જવાબદારીઓ, રેસિપ્રોકલ ઓબ્લિગેશન્સ, એટલે કે કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, કંપનીના કર્મચારીઓ પ્રત્યે જવાબદારીની ભાવના. એ કેડબરી જેવી કંપનીનું ઉદાહરણ આપે છે જે એ વખતે પોતાના કર્મચારીઓનું પિતાની જેમ ધ્યાન રાખતી. રાજ્ય પણ બજાર અને સામાજિક સુરક્ષા વચ્ચે સંતુલન રાખતું હતું.
અને લોકો પણ?
હા, લોકોમાં એક મજબૂત રાષ્ટ્રીય ઓળખ હતી, એટલે લોકો સહિયારા ભલા માટે ટેક્સ ભરવા કે સામાજિક કાર્યક્રમોમાં યોગદાન આપવા તૈયાર રહેતા.
તો પછી આ બધું બગડ્યું ક્યાંથી? આ સડો ક્યાંથી શરૂ થયો?
અહીં લેખક બે મુખ્ય વિચારધારાઓને જવાબદાર ઠેરવે છે. એક તરફ જમણેરી વિચારધારા, ખાસ કરીને મિલ્ટન ફ્રીડમેન જેવા અર્થશાસ્ત્રીઓથી પ્રેરિત, એમણે આર્થિક માનવ, ઇકોનોમિક મેનનો ખ્યાલ આપ્યો.
એટલે કે માણસ ફક્ત સ્વાર્થી છે?
હા, કે માણસ માત્ર પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે, અને આમાંથી જ પેલો શેરધારક પ્રાધાન્યતા, શેરહોલ્ડર પ્રાઇમસીનો વિચાર આવ્યો, કે કંપનીનો એકમાત્ર હેતુ શેરધારકોનો નફો વધારવાનો છે. આનાથી શું થયું? કંપનીઓની સમાજ અને કર્મચારીઓ પ્રત્યેની જવાબદારીઓ ઓછી થઈ ગઈ.
ઓકે, આ થઈ જમણેરી વિચારધારા. અને બીજી?
બીજી તરફ ડાબેરી વિચારધારા, જેણે વ્યક્તિગત અધિકારો પર ખૂબ ભાર મૂક્યો, ખાસ કરીને જે પીડિત ગણાતા જૂથો છે એમના અધિકારો પર. આ વિચાર ઉપયોગિતાવાદી, યુટિલિટેરિયન અને રોલ્સિયન ફિલોસોફીમાંથી આવ્યો.
એમાં શું વાંધો હતો?
લેખક કહે છે કે આનાથી એક એવું રાજ્ય બન્યું જે લોકોના જીવનમાં દખલ તો કરતું હતું, પણ એનું સંચાલન એક ભદ્ર વર્ગ કરતો હતો, અને એણે પરંપરાગત શ્રમજીવી વર્ગની ભાવનાઓ અને એમની સહિયારી રાષ્ટ્રીય ઓળખને ક્યાંક નજરઅંદાજ કરી.
એટલે બંને અંતિમોએ ભલે અલગ અલગ રીતે, પણ સમાજના તાણાવાણાને નબળો પાડ્યો. આપણે એની જગ્યાએ હું અને મારા અધિકાર પર વધુ ભાર આવી ગયો.
બરાબર કહ્યું. બંને વિચારધારાઓએ કદાચ અજાણતા જ સમાજને નાના નાના ટુકડાઓમાં વહેંચી દીધો, અને પેલી પરસ્પર જવાબદારીની જે ભાવના હતી એને ઓછી કરી નાખી.
ઠીક છે, તો આ સંકટનું નિદાન થયું. હવે પુસ્તકનો બીજો ભાગ, નૈતિકતાનું પુનઃનિર્માણ, અહીંથી ઉકેલની વાત શરૂ થાય છે, એમ ને?
હા, બિલકુલ. અહીંથી લેખક નક્કર સૂચનાઓ તરફ વળે છે, અને એ ચાર સ્તરે નૈતિકતાના પુનઃનિર્માણની વાત કરે છે. રાજ્ય, પેઢી એટલે કે કંપની, કુટુંબ અને વિશ્વ.
સૌથી પહેલા રાજ્ય, નૈતિક રાજ્ય.
હા, એથિકલ સ્ટેટ. લેખક કહે છે કે રાજ્યનો હેતુ ખાલી અર્થતંત્ર ચલાવવાનો જ નથી, એનો એક નૈતિક હેતુ પણ છે, સમાજના સામાજિક અને નૈતિક માળખાનું રક્ષણ કરવું. અહીં એ દેશભક્તિ, પેટ્રિયોટિઝમ અને રાષ્ટ્રવાદ, નેશનલિઝમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
શું ભેદ છે?
દેશભક્તિ એટલે પોતાના દેશ અને સાથી નાગરિકો માટે પ્રેમ, જે સમાજને જોડે છે, જ્યારે રાષ્ટ્રવાદ એટલે બીજા દેશો પ્રત્યે દુશ્મનાવટ. લેખક કહે છે કે આપણે સાચી દેશભક્તિને જાળવવાની જરૂર છે, કારણ કે એ જ કલ્યાણ રાજ્ય જેવી વ્યવસ્થાઓ માટે જરૂરી વિશ્વાસ પેદા કરે છે.
સમજાયું. પછી આવે છે નૈતિક પેઢી, એથિકલ ફોર્મ. આજના કોર્પોરેટ જગત માટે આ બહુ મહત્વનો મુદ્દો લાગે છે.
ચોક્કસપણે. લેખક પેલી શેરધારક પ્રાધાન્યતાની આકરી ટીકા કરે છે. કહે છે કે કંપનીનો હેતુ ખાલી નફો કમાવાનો ન હોઈ શકે, નૈતિક પેઢી એ સમજે છે કે તે એક સામાજિક સંસ્થા છે.
એટલે
કે એની જવાબદારીઓ ખાલી શેરધારકો પૂરતી સીમિત નથી, એના કર્મચારીઓ, ગ્રાહકો, સપ્લાયર્સ અને જે સમાજમાં એ કામ કરે છે એ બધા પ્રત્યે એની જવાબદારી છે.
આ માટે કોઈ સૂચનો છે?
હા, એ કોર્પોરેટ ગવર્નન્સમાં ફેરફાર સૂચવે છે, જેમ કે કર્મચારીઓને બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવું, ટેક્સ સિસ્ટમ એવી બનાવવી જે લાંબા ગાળાના રોકાણ અને તાલીમને પ્રોત્સાહન આપે, નહીં કે ખાલી ટૂંકા ગાળાના નફાને. પેટાગોનિયા જેવી કંપનીઓ કે જર્મનીના મિટલ સ્ટેન્ડ નાના મધ્યમ ઉદ્યોગોના ઉદાહરણો પણ આપે છે.
પછી કુટુંબ અને વિશ્વ સ્તરે પણ નૈતિકતાની વાત છે.
હા, નૈતિક કુટુંબ, એથિકલ ફેમિલીમાં એ કહે છે કે કુટુંબ એ વિશ્વાસ અને મૂલ્યો શીખવાની પહેલી અને સૌથી અગત્યની જગ્યા છે. કુટુંબ જ્યારે તૂટે છે ત્યારે એની સમાજ પર, ખાસ કરીને બાળકો પર, ગંભીર અસર પડે છે. એટલે સમાજે કુટુંબને મજબૂત કરવા માટે મદદ કરવી જોઈએ.
અને નૈતિક વિશ્વ,
એથિકલ વર્લ્ડ, અહીં કહે છે કે આપણી જવાબદારીઓ દેશની સરહદો પર પૂરી નથી થતી. જે સમૃદ્ધ દેશો છે એમની દુનિયાના સૌથી ગરીબ લોકો પ્રત્યે પણ નૈતિક ફરજ છે. આ કોઈ અપરાધભાવમાંથી નહીં, પણ સહિયારી માનવતા અને સમજદારીપૂર્વકના સ્વહિત, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટમાંથી આવવી જોઈએ. એ માટે નક્કર પગલાં સૂચવે છે. વાજબી વેપાર, સુરક્ષામાં મદદ, ક્ષમતા નિર્માણ વગેરે.
ઓકે, તો આ નૈતિક માળખાની વાત થઈ, પણ પુસ્તકનો ત્રીજો ભાગ આ બધા વિચારોને રાજકીય અને નીતિગત સ્તરે કેવી રીતે અમલમાં મૂકવા એની વાત કરે છે. સમાવેશી રાજકારણની પુનઃસ્થાપના, રિસ્ટોરિંગ ઇન્ક્લુઝિવ પોલિટિક્સ, એમાં શું મુખ્ય સૂચનો છે?
હા, અહીં લેખક વધુ નક્કર પોલિસી લેવલ પર આવે છે, ખાસ કરીને પેલા બે મુખ્ય વિભાજનને દૂર કરવા માટે. પહેલો ભૌગોલિક વિભાજન, એના માટે એ સ્થાન આધારિત નીતિઓ, પ્લેસ બેઝ પોલિસીઝ સૂચવે છે.
એટલે કે
જેમ કે જે મોટા સફળ શહેરો છે ત્યાં જમીન અને કુશળતામાંથી જે અણધાર્યો નફો, ઇકોનોમિક રેન્ટ્સ મળે છે, એના પર ખાસ ટેક્સ લગાવી શકાય અને એમાંથી જે આવક થાય એનો ઉપયોગ પેલા પાછળ રહી ગયેલા વિસ્તારોના વિકાસ માટે કરી શકાય.
ત્યાં શું કરી શકાય?
ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી શકાય, લોકોને નવી તાલીમ આપી શકાય, નવા ઉદ્યોગો સ્થાપવામાં મદદ કરી શકાય. સરકારી ઓફિસોને પણ આવા વિસ્તારોમાં ખસેડવાનો વિચાર છે.
રસપ્રદ. અને પેલું વર્ગ અને શિક્ષણ આધારિત વિભાજન છે, એના માટે શું?
એના માટે શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારની જરૂર છે. અત્યારે બધો ભાર યુનિવર્સિટી શિક્ષણ પર છે, એને બદલે ઉચ્ચ ગુણવત્તાવાળી વ્યાવસાયિક અને તકનીકી તાલીમ, વોકેશનલ અને ટેકનિકલ ટ્રેનિંગ પર ખૂબ ભાર મૂકવાની જરૂર છે.
જેથી જેઓ યુનિવર્સિટી નથી જતા,
હા, એ બહુમતી યુવાનો પણ સારી સ્કિલ્સ મેળવી શકે અને એમને ગરિમાપૂર્ણ સારા પગારવાળી નોકરીઓ મળી શકે, એમનું પણ સન્માન જળવાય.
અને રાજકીય સ્તરે આ બધું કેવી રીતે શક્ય બનશે? કોઈ એક પક્ષે કરવું પડશે?
લેખક કોઈ એક પક્ષની વાત નથી કરતા. એ એક નવા વ્યવહારુ કેન્દ્ર, પ્રેગ્મેટિક સેન્ટરના ઉદયની જરૂરિયાત પર ભાર મૂકે છે. એવું રાજકારણ જે સમુદાય, સાચી દેશભક્તિ, રાષ્ટ્રવાદ નહીં અને પેલી પારસ્પરિક જવાબદારીના મૂલ્યો પર આધારિત હોય,
જે બંને અંતિમોને પડકારી શકે.
હા, જે લોકપ્રિયતાવાદીઓ, પોપ્યુલિસ્ટ્સ, અને જે કટ્ટર વિચારધારાવાળા છે એ બંનેને પડકારી શકે. અને અંતે લેખક કહે છે કે આ નૈતિક નવસર્જન કોઈ એક વ્યક્તિ કે સરકારનું કામ નથી, આ સૌની, નાગરિકો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓની સહિયારી જવાબદારી છે.
ખરેખર ખૂબ ઊંડાણપૂર્વકની અને વિસ્તૃત વાત છે. જો આપણે આ બધામાંથી થોડા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? મને પહેલો મુદ્દો એ દેખાયો કે લેખક સ્પષ્ટ કહે છે કે કોઈ એક અંતિમ વિચારધારા, પછી તે સંપૂર્ણ મુક્ત બજાર હોય કે સંપૂર્ણ રાજ્ય નિયંત્રણ, એ સમાજ માટે સારી નથી.
સામાજિક બંધનોને નબળા પાડ્યા છે. બીજો મુખ્ય વિચાર, અને મને લાગે છે કે કદાચ સૌથી મહત્વનો, એ છે પારસ્પરિક જવાબદારી,
રેસિપ્રોકલ ઓબ્લિગેશન્સ.
હા, કે સમાજ ખાલી અધિકારો પર નથી ટકતો, એ એકબીજા પ્રત્યેની ફરજો અને જવાબદારીઓના તાણાવાણા પર ટકે છે. આપણે આપણા ભારતીય કે ગુજરાતી સમાજના સંદર્ભમાં વિચારીએ તો પરંપરાગત રીતે આ ભાવના ઘણી મજબૂત રહી છે, ખરું ને? ભલે આજે એમાં થોડો ઘસારો આવ્યો હોય.
સાચી વાત છે. ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે સંબંધ અને સહિયારી ઓળખની જરૂરિયાત. માણસ સામાજિક પ્રાણી છે, એને જોડાણ જોઈએ, અમેની ભાવના જોઈએ. લેખક સાચી દેશભક્તિને આ જોડાણ માટે જરૂરી ગુંદર તરીકે જુએ છે.
ચોથો મુદ્દો જે આજના સમયમાં અત્યંત પ્રસ્તુત છે તે છે નવા વિભાજન, સ્થળ અને શિક્ષણ, સમૃદ્ધ શહેરો અને પાછળ રહી ગયેલા પ્રદેશો વચ્ચેની ખાઈ,
હા,
અને ભણેલા અને ઓછા ભણેલા વચ્ચેનું અંતર. આ આપણા સમયની મોટી તિરાડો છે. ભારતમાં પણ આપણે શહેરી ગ્રામીણ તફાવત, સ્કિલ ગેપ, પ્રાદેશિક અસમાનતા આ બધી ચર્ચાઓ સતત સાંભળીએ છીએ.
બરાબર. અને છેલ્લે મને લાગે છે કે વ્યવહારવાદ પર ભાર,
હા, પ્રેગ્મેટિઝમ,
અને કંપનીના હેતુને પુનઃવ્યાખ્યાયિત કરવાની વાત આ પણ બહુ મહત્વનું છે. એટલે કે ખાલી સિદ્ધાંતોને વળગી રહેવાને બદલે શું ખરેખર કામ કરે છે એના પર ધ્યાન આપવું, અને કંપનીઓએ સમજવું કે એમનો હેતુ ખાલી નફો રળવાનું નથી પણ સમાજ પ્રત્યે પણ એમની જવાબદારી છે. આ બધા વિચારો પર આપણે ગંભીરતાથી વિચારવું રહ્યું.
અને આ પુસ્તકમાં છે કેટલાક વાક્યો કે વિચારો એટલા સચોટ છે કે સીધા મગજમાં બેસી જાય, યાદ રહી જાય એવા.
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર તમે ટાંક્યો હતો, આજની ચિંતાઓ માત્ર ભૌતિક લાલચની નથી પણ ગરિમા અને સંબંધની ઊંડી ખોટ વિશે છે. મૂડી વાત કદાચ માલસામાન તો પહોંચાડે છે પણ તે સન્માન પહોંચાડવાનું બંધ કરી દીધું છે. આ વાત ખરેખર વિચારતા કરી મૂકે એવી છે. આર્થિક મુદ્દાઓથી પણ ઊંડી વાત છે આ.
બરાબર. બીજો મહત્વનો વિચાર પેલો દેશભક્તિ અને રાષ્ટ્રવાદના ભેદ વિશે છે. આપણે દેશભક્તિને પુનર્જીવિત કરવાની જરૂર છે, જે આપણા દેશ માટેનો સહિયારો પ્રેમ છે, અને તેને રાષ્ટ્રવાદથી અલગ રાખવો જોઈએ, જે અન્ય લોકો પ્રત્યેની દુશ્મનાવટ છે. દેશભક્તિ જ એ આપણેનો પાયો છે જે સહકાર શક્ય બનાવે છે. આજના સમયમાં આ તફાવત સમજવો કેટલો જરૂરી છે, નહીં? જેથી દેશપ્રેમ એક સકારાત્મક શક્તિ બની રહે.
હા, બિલકુલ. ત્રીજો વિચાર પેઢીઓ એટલે કે કંપનીઓ વિશે. આધુનિક પેઢી જે ફક્ત શેરધારક મૂલ્યને જ વફાદાર છે તે પોતાના સાચા હેતુ અને જવાબદારીઓથી દૂર થઈ ગઈ છે. આપણે નૈતિક પેઢીનું નિર્માણ કરવું જોઈએ જે સમજે કે તે એક સમુદાય છે જેની તેના કામદારો, સ્થાન અને રાષ્ટ્ર પ્રત્યે ફરજો છે. આ તો સીધો કોર્પોરેટ જગતને પડકાર છે અને દિશાનિર્દેશ પણ.
અને ચોથો વિચાર, જે એક રીતે આખા પુસ્તકનો સારાંશ કહી શકાય, આગળનો રસ્તો બજાર કે રાજ્યની વિચારધારાઓ વચ્ચે પસંદગી કરવાનો નથી પણ એ સામાજિક માળખાનું પુનઃનિર્માણ કરવાનો છે જેની બંનેએ ઉપેક્ષા કરી છે. ભવિષ્ય એક વ્યવહારુ કેન્દ્રમાં છે જે પારસ્પરિક જવાબદારીની નૈતિકતા પર આધારિત છે. આ આપણને અંતિમોથી દૂર રહીને એક સંતુલિત માર્ગ શોધવા માટે પ્રેરણા આપે છે.
આ બધા બહુ ઊંડા અને મહત્વના વિચારો છે, પણ હવે સવાલ એ થાય કે સામાન્ય માણસ કે પછી કોઈ વ્યવસાય ચલાવનાર હોય કે નીતિ ઘડનાર હોય, એ આમાંથી શું શીખી શકે? આ વિચારોને વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકાય?
જો વ્યક્તિગત સ્તરે વાત કરીએ તો સૌથી પહેલી વાત છે આપણી માનસિકતા બદલવાની. મારા અધિકાર શું છે એના પર જ ધ્યાન આપવાને બદલે એ પણ વિચારવું કે મારી જવાબદારીઓ શું છે.
કોના પ્રત્યે?
પરિવાર પ્રત્યે, સમાજ પ્રત્યે, આપણા દેશ પ્રત્યે. આપણે જે સ્થાનિક સમુદાયમાં રહીએ છીએ ત્યાં થોડા વધુ સક્રિય થઈ શકીએ, કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકીએ, યુવાનોને માર્ગદર્શન આપી શકીએ. આ બધી નાની શરૂઆત હોઈ શકે છે પણ એ મહત્વની છે.
અને જે લોકો વ્યવસાય ચલાવે છે, બિઝનેસ લીડર્સ છે, એમના માટે શું સંદેશ છે? ભારતમાં ઘણા ઉદ્યોગપતિઓ છે જેઓ સમાજ માટે કંઈક કરવા માંગે છે.
એમના માટે લેખકનો સંદેશ બહુ સ્પષ્ટ છે. ખાલી શેરધારકોના નફાનો જ વિચાર છોડો, સ્ટેક હોલ્ડર મોડેલ અપનાવો. એટલે કે કર્મચારીઓ, ગ્રાહકો, સપ્લાયર્સ અને સમાજ, આ બધાના હિતનો વિચાર કરો. કર્મચારીઓની તાલીમમાં રોકાણ કરો, પર્યાવરણનું ધ્યાન રાખો, યોગ્ય ટેક્સ ભરો. આ બધું નૈતિક પેઢીના લક્ષણો છે.
એટલે આ પેલી CSR એક્ટિવિટીથી પણ આગળની વાત છે.
હા, આ ખાલી દાન કે CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત નથી. આ તો કંપની જે રીતે ચાલે છે એના મૂળભૂત સંચાલનમાં જ ફેરફારની વાત છે.
અને નીતિ નિર્માતાઓ માટે પણ નક્કર સૂચનાઓ હતા, જેમ કે પછાત વિસ્તારો પર ધ્યાન આપવું અને વ્યાવસાયિક શિક્ષણને મજબૂત બનાવવું.
બરાબર. સ્થાન આધારિત નીતિઓ બનાવીને પ્રાદેશિક અસમાનતા ઘટાડવી. શિક્ષણમાં યુનિવર્સિટી ડિગ્રીની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, વોકેશનલ ટ્રેનિંગ એના પર ભાર મૂકવો. ટેક્સ સિસ્ટમ એવી બનાવવી જે લાંબા ગાળાના ઉત્પાદક રોકાણને પ્રોત્સાહન આપે, નહીં કે સટ્ટાકીય પ્રવૃત્તિને.
અને શિક્ષકો, સામુદાયિક નેતાઓ, એમની પણ ભૂમિકા છે.
ચોક્કસ. એ લોકો સહિયારી ઓળખ અને સામાજિક વિશ્વાસની ભાવના કેળવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. નાગરિક જવાબદારી શીખવવી, જુદી જુદી પૃષ્ઠભૂમિના લોકોને સાથે લાવતા કાર્યક્રમો કરવા. આખી ચર્ચા પરથી જો હું એક મુખ્ય વાત તારું તો એ છે કે મૂડીવાદની સમસ્યાઓ ખાલી આર્થિક કે ટેકનિકલ નથી, એના મૂળમાં નૈતિક મુદ્દાઓ છે. અને એટલે જ એનો ઉકેલ પણ ખાલી આર્થિક નીતિઓ બદલવાથી નહીં આવે, સમાજમાં એક નૈતિક પુનર્જાગરણની જરૂર છે. પેલો પારસ્પરિક જવાબદારીનો વિચાર એ ખરેખર કેન્દ્રમાં છે.
મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ તે છે લેખકે જે રીતે સ્થળ અને શિક્ષણ આધારિત વિભાજનનું નિદાન કર્યું છે અને એના માટે જે વ્યવહારુ ઉકેલો સૂચવ્યા છે. મતલબ એ ખાલી સમસ્યા બતાવીને અટકતા નથી પણ આગળનો રસ્તો પણ બતાવે છે. બીજું, પેલી શેરધારક પ્રાધાન્યતાની ધારદાર ટીકા કે તે માત્ર નૈતિક રીતે જ નહીં પણ લાંબા ગાળે આર્થિક રીતે પણ ટૂંકી દ્રષ્ટિવાળી છે, એ વિચાર મને બહુ શક્તિશાળી લાગ્યો. અને હા, દેશભક્તિને નકારાત્મક રાષ્ટ્રવાદથી અલગ પાડીને એક સકારાત્મક જોડતી શક્તિ તરીકે જોવાની વાત, એ પણ મને ખૂબ મહત્ત્વની લાગી. આ પુસ્તક ખરેખર આપણને આપણા સમાજ અને અર્થતંત્રના ભવિષ્ય વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.